प्रार्थना को सप्तम कीर्तन 165 के पूर्ण प्रवचन शुक्रवार तारीख 4/7 पास
करवा आवे यहां सुधी आप जाएगा અહી વ્યવહાર ત્યારે અને કોને વ્યવહાર ગણા કે જેને ખરી નો નિશ્ચય ગણાય તેને ખરી ભૂતને સફેદ કરે છે તેથી ભૂત સફેદ છે એમ લોકવ્યવહારમાં કહેવામાં આવે છે તો જેને એ ખરી પોતે છે સફેદ પૂર્તિ કરેલી છે અને એના જે પરિણામ છે તે વખતે પણ ખરીના દ્રવ્યમાં તન્મય પડે રહેલા છે કે ખરીની પર્યાય વિધમાં તન્મય થઈ નથી પણ અહીંયા તન્મય છે એ ખરીની પર્યાય ખરી દ્રવ્યથી અભિન્ન છે અને ભીત દ્રવ્ય થી ભીન છે એમ જેને ખરીના પર્યાય નો નિશ્ચય પર્યાય છે ખરીની એ ખરીમાં તન્મય છે એ પર્યાય ખરી દ્રવ્યને છોડી દઈ અને ભીતમાં જતી નથી પરિણામ પોતાના દ્રવ્યને આશરે હોય છે તો ભીત સફેદ છે એમ ભાષાવે તો પણ ભાવમાં ખરી ભીન છે અને ભીત ભીન છે એમ જે જાણે તેને ખરીએ ભીતને સફેદ કરી એમ વ્યવહાર કરવામાં આવે છે પણ ખરી પોતાના ભાવે પરણે છે અને એ ખરી પોતાની પર્યાય પોતાના દ્રવ્યથી તન્મય છે અને ભીતથી અતન્મય છે એવું જેને ભીત અને ખરી નું ભેદ જ્ઞાન જુદાય નથી એની તો જ્યાં વ્યવહાર કરવામાં આવ્યો કે ચૂના એ ભીતને સફેદ કરી તો એને યથાર્થ માની લીધું કે ભીત જ સફેદ છે આસાવી વ્યવહાર કે ભીત સફેદ છે ચૂના એ ભીતને સફેદ કરી પણ ચૂનો સફેદ રહેતો રહેતો ભીતના એક ક્ષેત્ર આવતા ઉપચાર થી ભીતને સફેદ કરી એ વાત લક્ષમાં છૂટી જાય ફરી તો પોતાના ભાવમાં છે દબાવમાં હતી ત્યારે પણ પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં અવસ્થિત હતું અને ભીતના સંયોગ સંબંધમાં આવી ખડી ત્યારે પણ એના દ્રવ્ય ગુણ પર્યાય તો ખડી નહીં છે એનું દ્રવ્ય એના ગુણો કે એના પર્યાયો કોઈ ભીતમય થઈ શકતા નથી એમ જયારે ભીત થી ખડી ભીન છે અને એ સફેદ પરિણામ ખડી દ્રવ્ય થી અભિન્ન છે ત્યારે એ ભીત થી સફેદ ખડીના પરિણામ ભીન છે એટલે ભીતની સાથે એકત્વ બુદ્ધિ ભાગતી નથી અહીંયા એકત્વ છે એટલે આ વિભક્ત છે ને વિભક્ત છે તેથી ખરી એ ભીતને સફેદ કરી એમ વચન આવવા છતાં પણ એને ભીત સફેદ થઈ ગઈ એવી ભ્રાંતિ થતી નથી આ દાખલો હવે સિદ્ધાંત કથન છે એટલો વ્યવહાર કરવામાં આવે છે ત્યાં સુધી આવ્યું છે ખરી નો દૃષ્ટાંત એ પ્રમાણે સિદ્ધાંતમાં આપણે વિચારવાનું છે એવી રીતે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ ચેતા પણ જ્ઞેયથી ભરેલો નથી ભૂતગલથી ભરેલો નથી જે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એ મય નથી જ્ઞાન ગુણથી ભરેલા સબર આત્મા ભગવાન આત્મા જ્ઞાન ગુણ થી ભરેલો છે અને પર થી શૂન્ય ખાલી છે આત્મા ગણેકા એ રીતે જ્ઞાન ગુણ થી ભરેલા સ્વભાવ છે ગીતા પણ પોતે ઉદગલ આદિ પરના સ્વભાવે નહીં પરિણમતો શકો જળ ઉદગમ છે એ જયારે જ્ઞાન માં જણાય છે, આ જળ ઉદગમ જયારે જ્ઞાન માં જણાય છે, એવાની વાત ચાલે છે ને, કે જયારે એ જ્ઞાન માં જણાય છે એવી દીક્ષા લેવામાં આવે તો શું છે કે જ્ઞાન ગુણ થી ભરેલા સ્વભાવો કે ટીકા પણ પોતે ઉદગલાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં, પરંતુ જે ગ્રહો જ્ઞાનમાં જણાય તે વખતે પણ કે જળ ઉદગળ રૂપે નહીં થતો નહીં, પરંતુ ચેતન ચેતન રૂપે રહે છે, જળ જળ રૂપે રહે છે ત્યારે કે જળ ચેતનમાં જણાય ત્યારે ઉદગલાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં, પરંતુ ક્રોધાદી રાગાદી ભાવો જે ઉદગલના સ્વભાવો છે એ જ્ઞાનમાં જણાય ત્યારે એ રાગ રૂપે જ્ઞાન નહીં થતું, રાગ અચેતન જળ કર્મ જળ લોકર્મ જળ એ જ્ઞાનમાં વિલય થઈને જ્ઞાનમાં જણાય, એ જ્ઞાનમાં જણાય છે ત્યારે પણ એ જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે, ભૂતગલ નો રાગ રાગ રૂપે રહે છે, એ કઈ રાગ જ્ઞાનમાં આવતો નથી, જ્ઞાન રાગ માટે શું નથી, તો કહે છે ભૂતગલાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો, નહીં પરિણમતો થતો, એમ નહીં પરિણમતો થતો, ચેતન આત્મા કદી કોઈ કાળે કોઈ ક્ષેત્રે પણ ઉદગલ જ્ઞાનમાં જણાય ત્યારે પણ જ્ઞાન ચેતનમય આત્મા એ ઉદગલના સ્વભાવે જ્ઞેયના સ્વભાવે નહીં પરિણમતો થતો, અને પોતે પરૂપે થતો નથી, એમાં પોતે પોતે પરદ્રવ્યના સ્વભાવે પરિણમતો, જ્ઞાનનો પર્યાય જ્ઞેયના પર્યાય પરણે પરિણમતો નથી, જ્ઞેય રૂપે થતો નથી જ્ઞાન, એક વાત. અને ઉદ્ગલાદી પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમાવતો થતો, પોતે પરરૂપે પરિણમતો નથી ચેતન જળ રૂપે, અને જળને ચેતન રૂપે નહીં પરિણમાવતો થતો, રાગાદીને જ્ઞાન રૂપે નહીં પરિણમાવતો થતો, જ્ઞાન રાગ રૂપે જ્ઞાન રાગ રૂપે ન થતું, અને રાગાદી જ્ઞાન રૂપે ન થતું, રાગાદી ઉદગલ બધું પરદ્રવ્યમાં લઈ લઈ નિશ્ચયપૂર્વકના વ્યવહારની વાત ચાલે છે, જ્ઞાનની પર્યાયના વ્યવહારની ચાલે છે, ચારિત્રની પર્યાયના રાગની વ્યવહારની વાત નથી, પછી આવશે જ્ઞાનનો એક સમયનો પર્યાય, જે જ્ઞાનનો પર્યાય આત્માથી આત્માને અભિન્નપણે સમયે સમયે જાણે છે, એવું જે થયેલું સમ્યક જ્ઞાન કે જે જ્ઞાન આત્માને અભિન્નપણે અભિન્નપણે સમયે સમયે તન્મય થઈને જાણતું પરમે છે, જેમ ભીતના સંયોગમાં ખરી છે ત્યારે પણ ખરીનો પર્યાય એ સફેદ મૂર્તિ ભરેલી ખરી નામનું દ્રજ એમાં એનો પર્યાય તન્મય થઈને પરણે છે, એ ભીતમાં તન્મય થઈને પરણતો એમ જ્ઞાન આત્મ અભિમુખ થયેલું જ્ઞાન એ જ્ઞાનનો પર્યાય આત્માનું જ્ઞાન છે, એ જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન છે, તેથી જ્ઞાન તે આત્મા છે, એમ આવ્યું છે, જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞાન છે એ આત્માનું છે, એ પર્યાય છે, એ ચેતન દ્રવ્યનો પર્યાય છે, ચૈતન અનુવિધાયી પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે, એ જ્ઞાન આત્માથી અભેદપણે તન્મય થઈને તદ્રુપ થઈને સમયે સમયે જાણતું એ જ્ઞાન નો પર્યાય જ્ઞાયક ને પ્રસિદ્ધ કરીને પ્રગટ થતો જ્ઞાન નો પર્યાય જે નિશ્ચય, એ નિશ્ચય ની સાથે વ્યવહાર એ જ્ઞાન ની પર્યાય નો કેવો છે એ બતાવે છે કે એ વરદેવના સ્વભાવે નહીં પરિણમતો થતો અને પુદગલ આદિ પરદેવને પોતાના સ્વભાવે નહીં પરિણમતો થતો. ચેતન રૂપ આત્મા જળ પુદગલ જ્ઞાન માં જણાય તો ચેતન મટી ને જળ ન થાય, અને જળ જ્ઞાન માં જણાય તો કઈ જળ ચેતન રૂપે થાય નહીં. ભૂતગળાની પરદેવે જેને નિમિત્ત છે, હવે કોઈ કોઈ રૂપે પરિણમતું નથી એ વાત સિદ્ધિર્યા પછી, જ્યારે પ્રત્યેક જ્ઞાન નો પર્યાય આત્મામાં અભેદ થઈને તન્મય થઈને સદુભૂત થઈને પરણે છે, એમ જે રાગાદી ને દેહાદી પર પદાર્થ એ પરિણામ એ ભૂતગળ થી અભેદ થઈને અનન્યપણે પરણે છે, એની સત્તામાં રહીને પરણે છે, અને આત્મા આત્માની સત્તામાં રહીને પોતે જાણવા રૂપે પરણે છે. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, બે પદાર્થ કદી એક ભાવને પામી શકે નહીં. છતાં જયારે જ્ઞાન આત્માથી તન્મય થઈને અભેદ થઈને એ અનુભવ જ્ઞાન સમયે સમયે આત્મા આશ્રિત હોવાથી આત્માને અવલંબતું હોવાથી ભૂતાત્મનું અવલંબન જ્ઞાનની પર્યાયની હોવાથી એ જ્ઞાનનો પર્યાય તો નિશ્ચયથી આત્માને જાણે છે, આત્માને જાણતું જે જ્ઞાન પ્રગટ થાય છે, પણ એનામાં સ્વપર પ્રકાશક શક્તિ હોવાથી અથવા એક નિશ્ચય ને બીજો એમાં વ્યવહાર હોવાથી એ જ્ઞાનના વ્યવહારની વાત સમજાવતા એમ કહે છે કે ભૂતગળાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે, જ્ઞેયો જ્ઞાનમાં નિમિત્ત થાય છે, જ્ઞેયો જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એનો અર્થ એમ છે કે જ્ઞેયો જ્ઞેય રૂપે રહે છે ત્યારે નિમિત્ત થાય, જ્ઞેયો જ્ઞાનમાં જો આવી જાય તો એ જ્ઞેય નિમિત્ત ન થાય, એ જ્ઞેય ઉપાદાન થઈ ગયું. જે જ્ઞાનમાં જણાય તે જ્ઞાનમાં જણાય એ તો જ્ઞેય છે, તો જ્ઞેય કઈ જ્ઞાનમાં જણાતા કઈ જ્ઞેય જ્ઞાનમાં આવી જાય અને કઈ જ્ઞાન છે એ દેહમાં થાય થઈ શકે નહીં. બે પદાર્થની જુદાઈ તો કાયમ રહે છે, નિશ્ચય હો કે વ્યવહાર હો. હવે અહીંયા કીધું કે પુદગલ આદિ પર દ્રવ્ય એને, એટલે કે જે જ્ઞાન આત્માનું છે અને આત્માને જાણતું પ્રગટ થાય છે એવું જે જ્ઞાન એને નિમિત્ત છે, એને નિમિત્ત છે કોણ કે પુદગલાદિ પરદ્રવ્ય નિમિત્ત છે, જણાય છે જ્ઞાનમાં જણાય છે. જ્ઞાન તો જ્ઞાનને તન્મય થઈને જાણે છે, પણ જ્ઞાન જ્ઞાનને તન્મય થઈને જયારે જાણે છે ત્યારે એનામાં સ્પષ્ટતા આવી છે, ખબર પ્રકાશક શક્તિ એવી છે કે પુદગલાદિ પરદ્રવ્ય જ્ઞાનમાં પ્રતિભાસે છે. પુદગલ એના સ્થાનમાં છે, જ્ઞાન એના સ્થાનમાં છે, જ્ઞાન પોતાના સ્થાનને છોડીને જ્ઞેયમાં જતું નથી, અને જ્ઞેય જયારે જ્ઞાનમાં જણાય ત્યારે જ્ઞેય પોતાનું સ્થાન છોડતો નથી. આ ઘડિયાળ છે, આપને રીત થઈ ઘડિયાળ છે ને જ્ઞેય છે, એ ઘડિયાળ જે છે જ્ઞેય એ કઈ જ્ઞાનમાં આવતું નથી, અને આ જ્ઞાન છે એ ઘડિયાળમાં ઘડિયાળની પાસે જતું નથી. એમ કે જ્ઞાન તો અસંખ્યાત પદે છે, આત્મામાં વ્યાપક થઈને આત્માનું દ્રવ્ય છોડ્યા વિના, આત્માના ક્ષેત્રને છોડ્યા વિના, આત્માના સ્વભાવને છોડ્યા વિના, આત્માના જ્ઞાન ગુણ સ્વભાવને છોડ્યા વિના એ પોતાના સ્વચતુષ્ટમાં જ્ઞાન પ્રગટ થયા કરે છે. અને જ્ઞેયનો સ્વચતુષ્ટ એના માટે સ્વચ્છતા છે અથવા કપર પ્રકાશક શક્તિ હમારી સાથે વચન ભેદ બ્રહ્મ ભારી જ્ઞેય શક્તિ દીર્ઘા પ્રકાશી સ્વરૂપા સ્વરૂપા ભાષી ઉદ્વલાથી પરદ્રવ્ય નીચે આ પરદ્રવ્ય છે જ્ઞાનમાં નહીં થાય છે એ નીચે એવા પોતાના જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થતો. આ હા હા જયારે ભૂતગલ આદિ નિમિત્ત થાય છે જ્ઞાનમાં ત્યારે આત્મા પોતાના પોતાને જાણવા રૂપે પરમેયો છે, પોતાના સ્વભાવ રૂપે પરમે છે. જ્ઞેય જણાતા એ જ્ઞેય રૂપે જ્ઞાન થતું નથી. રાગ જણાતા રાગ જયારે જણાય છે જ્ઞાનમાં ત્યારે પણ ભૂતગલ એ રાગ નિમિત્ત છે. એવા પોતાના જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થતો નિમિત્ત પણે નહીં ઉપજતો થતો, ઉપાદાન પણે ઉપજતો અને ત્રિકાળી ઉપાદાનના આશ્રે ક્ષણિક પર્યાયની જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે રૂપે ઉપજતું જ્ઞાન પોતાના સ્વભાવ રૂપે ઉપજે છે. તમે તમે જ્ઞાન પોતાના સ્વભાવ રૂપે ઉપજે છે કે એ પુદ્ગલાદી એવા પોતાના સ્વભાવે પરિણામ પણ ઉપજતો થતો એ ઓલું પરમ નિમિત્ત લીધું. હવે પોતે પરમ નિમિત્ત થાય છે, જ્ઞાન જ્ઞેયમાં નિમિત્ત થાય છે એમ લીધું. પરસ્પર નિમિત્ત એ છે અને જે પિતા છે એને નિમિત્ત છે, એટલે જ્ઞાન આને નિમિત્ત છે. આને નૈમિત્તિક કહેવાય ત્યારે જ્ઞાનની પર્યાયને નિમિત્ત કહેવાય, અને જ્યારે નિમિત્ત કહેવાય ત્યારે જ્ઞાનની પર્યાયને જાણતા જે જીવને મમતા થાય છે તો એ વ્યવહાર એ પરજ્ઞેયને જાણતો નથી. જેનું જ્ઞાન આત્મામાં તન્મય થઈને જાણે છે એ સમયે એ પરજ્ઞેય જણાય છતાં પણ પરજ્ઞેયમાં આત્મબુદ્ધિ ન થાય, મોહ રાગ દ્વેષ ન થાય. અને એ જ્ઞેયોને જાણે ત્યારે તેને વ્યવહાર નહીં જાણવામાં આવ્યું કહેવામાં આવે છે. જો જ્ઞેયમાં આત્મબુદ્ધિ થાય તો એને જ્ઞેયને વ્યવહારે જાણે છે એમ કહેવામાં આવતું નથી. હવે અજ્ઞાની જીવને અજ્ઞાનીને જ્ઞાનીની ભાષા એક સરખી આવે કે ભાઈ અમે પણ એમ કહીએ છીએ કે જ્ઞાન જ્ઞેયને જાણે છે વ્યવહાર છે, અમે નિશ્ચય ક્યાં કહીએ છીએ? શાસ્ત્રની ભાષા તો આવે ને કે જ્ઞાન છે જ્ઞેયને જાણે છે વ્યવહારે જાણે છે, અમે નિશ્ચય કહેતા નથી. પણ વ્યવહારે જાણે છે એમ ક્યારે લાગુ પડે કે નિશ્ચય જ્ઞાન આત્મામાં તન્મય થઈને જાણે અને જ્ઞેયમાં તન્મય થઈને ન જાણે. જ્ઞેયનો સંતોષ આવે નહીં, જ્ઞેયમાં આત્મબુદ્ધિ થાય નહીં, જ્ઞેયમાં ઈષ્ટનિષ્ઠની કલ્પના થાય નહીં, જ્ઞેયમાં બોરાગ્ર થાય નહીં. ત્યારે જ્ઞાને પરને વ્યવહારે જાણ્યું એમ કહેવામાં. જો જ્ઞેયમાં મમતા થાય તો નથી. કેમ કે એનું જ્ઞાન નિશ્ચય આત્માને જાણતું નથી, માટે એનું જ્ઞાન વ્યવહારે પણ જાણતું નથી. અને નિશ્ચય પોતાનું જ્ઞાન પોતાને જાણતું નહીં હોવાથી ભગવાન ને કહેલા તત્વ માં જીવ ઊંડા ઉતરતા જાય તેમ તેમ હે સર્વજ્ઞ ભગવાન, તારા કહેલા તત્વ નો ચમત્કાર અમને સાથે છે. એ ઉંડક ખ્યાલ ઉંડક વ્યવહારની વાત ચાલે છે, પણ વ્યવહારની વાત સાંભળે તો પણ એને એકતા સુધી તૂટી જાય કે આને વ્યવહાર કહેવાય, એનો મોહ તૂટી જાય. મોહ તૂટે નિર્મોહ દશા જ્ઞાન ની પ્રગટ થાય, જ્ઞાન આત્માને પ્રત્યક્ષપણે અનુભવ કરીએ અને એ અનુભવ કરતા કરતા જ્ઞાન સમય સમય જ્ઞાયકમાં તન્મય થઈને જાણતો, જ્ઞેયમાં તન્મય થઈને ન જાણતો, જ્ઞેયમાં મોરાદેશ નહીં કરતો, એ જ્ઞાન જ્ઞેયથી ભિન્નપણે જાણે છે. જ્ઞેય ભિન્ન જ્ઞાન ભિન્નતા જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ એને આવતો નથી, તેથી ભાવે ભાવકનો શંકર દોષ પણ લાગુ પડતો. હું કહ્યું આ વ્યવહારની વાત ચાલે છે, વ્યવહાર ચિતકરનો છે, પણ નિશ્ચય પૂર્વક વ્યવહાર હો, નિશ્ચયને છોડી દે તો વ્યવહાર ન હોય, ભ્રાંતિ હોય. જ્ઞેયને જાણતો નથી, જ્ઞેયને પોતા પણ જાણે છે. જ્ઞેયમાં જો મોહ થયો તો જ્ઞેયનો જાણનારો નડ્યો, જ્ઞેયનો કરનારો બની ગયો, જાણનારો નડ્યો. કરનારો કોણ થાય કે જે સ્વામી થાય, તે સ્વામી કોણ થાય કે જેને મારા પણ ભાષે તેને સ્વામી પણ ભાષે. જયારે એ પરદ્રવ્ય નિમિત્ત છે એવા પોતાના જ્ઞાન બુદ્ધિ ભરેલા સ્વપ્રેમ ઉપદેશકો અને જ્ઞાન જેને નિમિત્ત છે, જ્ઞેયને નિમિત્ત થાય છે, એવા પોતાના એટલે પુદ્ગલાદીના સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદી પ્રદ્રવ્યને ઉદ્ગત નહીં એના સ્વભાવે ઉપજે છે. જ્ઞાન એને જાણે છે જેથી ઉદ્ગત જ્ઞાન રૂપે પરણી જાય છે, એમ છે નહીં તો એના સ્વભાવે પરણે છે. જળ ભાવે જળ પરણે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પરિચય નહીં. થોડી આ સ્વભાવ બહુ સરસ છે વાત.
પોતાના ભાવે પરણે છે,
નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો યથાર્થ જ્ઞાન જેને હોય એને એકતા બુદ્ધિ થાય, અને જેને ભેદ જ્ઞાન દ્રષ્ટિ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ને જાણતા એને એકતા બુદ્ધિ ત્યાં વિના રહેતી નથી. આ જ્ઞાનની પર્યાયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, બોલો. રાગની પર્યાયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વૈભાવિક ની વાત નથી, અહીં તો સ્વભાવભૂત નિર્ણાયકનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, સ્વભાવભૂત નિર્ણાયકનો નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત ચાલે છે. લોકા લોક જ્ઞેય થાય છે કેવળ જ્ઞાનમાં, નિમિત્ત થાય છે, લોકાલોક નિમિત્ત થાય છે, અને કેવળ જ્ઞાન લોકાલોકમાં નિમિત્ત થાય છે, માને છે. એ સ્વભાવભૂત નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એમાં વિભાવ રાખે તો છે ઘડિયાળને જાણવી હોય, ઘડિયાળને જાણવી હોય ત્યારે જ્ઞાન એને જયારે સ્પર્શ કરે ત્યારે ઘડિયાળ જણાતી છે, જ્ઞાન અહીંથી છૂટી જાય, આત્માના સ્વક્ષેત્ર માંથી છૂટી જાય, જુદો પડી જાય, જ્ઞાનનો પર્યાય જુદો પડી જાય, અને વાત જાય ત્યારે ઘડિયાળ જણાય કે જ્ઞાન જ્ઞાનમાં રહેતું, જ્ઞેય જ્ઞેયમાં રહેતું, જ્ઞેય જ્ઞાનમાં જણાતું, છતાં જ્ઞેય જ્ઞાન રૂપે ન થતું, અને જ્ઞાન જ્ઞેય નહીં જાણતું છતાં જ્ઞાન જ્ઞેય રૂપે ન થતું, પણ મેં છે આ વ્યવહાર છે. હા, દૂરથી જાણે છે, દૂર રહીને જાણે છે, કેમ કે અહીંયા એવી સ્વચ્છતા છે દર્પણની માફક, કે જેમ દર્પણમાં બધા પદાર્થો પ્રતિભા છે એમ જ્ઞાનમાં આત્મામાં એક સચત નામની શક્તિ છે, જેથી જ્ઞાનમાં એ સચત શક્તિ વ્યાપી ગઈ છે, જેથી જ્ઞાન એ સ્વચ્છ છે, એ સ્વચ્છ જ્ઞાનમાં લોકાલો એમાં જણાઈ જાય છે, એ જાણવા જતું નથી, અને લોકાલો જ્ઞાનમાં આવતું નથી, અને જ્ઞાન લોકાલોકમાં જતું નથી, જ્ઞાન જ્ઞાનમાં સ્વક્ષેત્રમાં છે, લોકાલોક એના સ્વક્ષેત્રમાં છે, પણ એ પ્રકારે એની સ્વચ્છતામાં એનો પ્રતિભાસ થાય છે, પણ એ પ્રતિભાસ વખતે લોકાલોક જયારે પ્રતિભાસ છે જે જ્ઞાનમાં, જયારે એ જ્ઞાનમાં જ્ઞાયક નો પ્રતિભાસ છે, તો જ્ઞાયક છે હું, અને લોકાલોક જણાય છે હું, નહીં હું ભેદ જ્ઞાન ચાલુ હોવાથી લોકાલોક ને જાણે તેને વ્યવહાર કહેવામાં આવે છે. લોકાલોક મારો છે તે મારો છે, તો એને વ્યવહારે જાણે કહેવામાં આવતું નથી, તો અજ્ઞાન થઈ ગયું, ભ્રાંતિ થઈ ગયું, વિશ્વાસ થઈ ગયું, જાણવાનું ક્યાં રહ્યું, એ તો માલિક બની ગયો તેનો, વ્યવહારે તેને જાણતો નથી, અજ્ઞાની જીવ વ્યવહાર કરીએ તેને જાણતો નથી, દેહનું જ્ઞેય નથી, દેહ તો મોહનું નિમિત્ત છે અજ્ઞાનીએ, અને જ્ઞાનીને જ્ઞાનીનો દેહ જ્ઞાનમાં જ્ઞેય છે, કેમ કે એને મોહ નથી, માટે એનું નામ બદલી ગયું શરીરનું. આ વ્યવહારની વાત ચાલે છે, જ્ઞાનની પર્યાયનો વ્યવહાર, જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત પૂર્વક, જ્ઞાન જ્ઞાયકમાં ભેદ તન્મય અલગ થઈને લીન થઈને જયારે જાણતું પરમે છે, પોતાના સ્વભાવમાં રહીને પોતાના સ્વભાવને તન્મય થઈને પ્રતીત કરતો ઉત્પાદ ગુરુને પ્રતીત કરતો પ્રગટ થાય છે, એ ઉત્પાદની શક્તિ એવી છે કે એ ઉત્પાદના જ્ઞેયો પણ જ્ઞાનમાં જણાય, જણાયમાં જ્ઞેયનાયક નો સંકોચ દોષ ન લાગે, મોહ ઉત્પન્ન ન થાય, રાગદ્વેષ ઉત્પન્ન ન થાય, ત્યારે જ્ઞેયને વ્યવહારે જેનું કહેવાય, જ્ઞેયને જાણતા જો મોહ થાય તો એ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર રહેતો નથી, નિશ્ચય રહેતો. શું કહ્યું રમણીભાઈ? કેવી વાત છે કે જ્ઞાન થઈ ગયું ને, સાથે અજ્ઞાન હોય. તો અજ્ઞાન જયારે હોય, અજ્ઞાન ત્યારે એ અજ્ઞાન આત્માને જાણતું નથી અને અનાત્માને પણ જાણતું નથી. જે આત્માને જાણતો નથી તેથી અનાત્માને પણ જાણતો નથી. તો જ્ઞાન નહીં હોય તો અજ્ઞાન થઈ ગયું. અહીંયા તો જ્ઞાન ની વાત ચાલે છે. એ બે જ્ઞાન સમ્યક જ્ઞાન જણાય જાય છે. ને જાણવા જતો નથી. જ્ઞાન આત્માને તો જાણે છે અને જ્ઞેયો તો આત્મામાં જ્ઞાનમાં જણાય જાય છે. જણાય જાય છે એ ભિન્નતા સૂચક છે અને જ્ઞાન આત્માને જાણે છે એ અભિન્ન સૂચક છે. ભાવ અહીંયા જ્ઞાનની પર્યાયનો નિશ્ચય વિવાદ ચાલે છે. હોમ તો કઈ જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં અભેદ થાય છે, દ્રવ્યમય થાય છે અને તાદાત્મ થાય છે એમ નથી. અહીંયા ક્ષણિક અભેદની વિવિધતા વિવાદ ચાલે છે, અનિત્ય તાદાત્મ વિવાદ ચાલે છે. અન્ય પણ કાયમ રાખીને અનંતની વાત ચાલે છે. અન્ય પણ કાયમ રાખીને જ્ઞાનની પર્યાય સૃજનથી અન્ય થાય છે તો સાચું છે. જો એકાંતે અનન્ય માને તો ખોટું. અને એકાંતે ત્રિગતિ પર્યાય અન્ય છે સર્વથા એમ માને તો જ્ઞાન ખોટું. દ્રષ્ટિ હાજી કરવા જાય તો જ્ઞાન ખોટું થઈ જાય. શું કહ્યું કે દ્રષ્ટિની અપેક્ષા એ નવ તત્વ સર્વથાભિન છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ સર્વથાભિન છે. દ્રષ્ટિ અપેક્ષા એ દ્રષ્ટિને હાજી કરવા જાય એની હારે હારે જ્ઞાન અપેક્ષા એ પણ જાણી લે કે સર્વસાધિન છે. તો જ્ઞાન ખોટું થાય. કથનથી પેલું કથનથી તમે જ્ઞાન ના પડકારો. દ્રષ્ટિએ સાથે જ્ઞાન નું પડકો એને જેમ છે તેમ સમજવું જોઈએ. દ્રષ્ટિ અપેક્ષા એ ભિન્ન છે અને નિશ્ચયને જુઓ તો જ્ઞાન ની પર્યાય દ્રવ્યના અંતની નથી. નિશ્ચય એ ભિન્ન છે. પણ નિશ્ચય નહીં ત્યારે ભીડ કહેવામાં આવે ત્યારે પ્રતિપક્ષ વ્યવહાર નહીં નો એને ખ્યાલ હોવું જોઈએ કે વ્યવહાર ને તે અભિન્ન અનન્ય છે. ત્યારે દ્રષ્ટિ નિશ્ચય ને વ્યવહાર એ ત્રણે સાચું થઈ જાય.
બીજો
પાઠ એટલો ક્યાં ત્યાં એક માસ બીજી માર્ગ એકાંતે વ્યવહારનો પક્ષ બાધક છે અને એકાંતે નિશ્ચયનો પક્ષ પણ બાધક છે અને એકાંતે પ્રમાણનો પક્ષ પણ જીવને બાધક છે. એમાં કઈ સંદર્ભ થઈ શકે નહીં. માટે મધ્યસ્થ થઈને જ્ઞાન જેમ હોય અને કેવી રીતે આત્માની સાધના થાય અને આત્માની સાધના થતા દ્રષ્ટિ અપેક્ષા એ શું છે, નિશ્ચય અપેક્ષા એ શું છે, વ્યવહાર અપેક્ષા એ શું છે, એ ત્રણેય વાત એને જેમ છે તેમ જાણવી જોઈએ. જેમ છે તેમ જાણતા એને કોઈ એકાંતો પક્ષ ના આવે. એકાંતો પક્ષ ના આવે ને પ્રમાણ અનેકાંતો પક્ષ પણ એકાંત નો પક્ષ છોડવા માટે આ તો એકાંત છે, આ તો એકાંત છે, એકાંતિક છે, એકાંતિક છે, એકાંતિક છે. અને જૈન દર્શન તો ત્યારબાદ છે. અનેકાંત છે, અનેકાંત છે, અનેકાંત છે. સમ્યક એકાંત ને સારી રીતે નહીં સમજતો, નહીં જ્ઞાનમાં લેતો અને એકાંતના પક્ષમાં આવેલો આત્મા પણ ડૂબે છે. એ પણ અમૃત ને પી શકતો નથી. અને એકાંત દ્રવ્યના પક્ષમાં આવો અને શાંતિ જ્ઞાન ને પણ જ્ઞાનના જ્ઞાન માંથી ઉગાડે છે એ પણ અમૃત ને પી શકતો નથી. જ્યાં જ્યાં જે જે યોગ છે તાં સમજવું તે જ્યાં ત્યાં જે જે આચર્ય આત્માથી જન્મ જ્ઞાન જેમ જે વિક્ષાથી જે પ્રકારે વસ્તુનું સ્વરૂપ છે એ પ્રકારે શ્રદ્ધાને જ્ઞાનમાં, એના શ્રદ્ધામાં, એના જ્ઞાનમાં, એ જ્ઞાનના બે પડખા નીચેને વ્યવહાર. જ્ઞાનમાં એટલે જ્ઞાનમાં બે પડખાનું જ્ઞાન આવી જાય, આશ્રય એકનું અને જ્ઞાન બેનું નીચે વ્યવહાર કર્યું. અજ્ઞાન હોય ત્યાં નિશ્ચય પણ ન હોય ને વ્યવહાર પણ ન હોય. અહીંયા તો તમને જ્ઞાન જે થાય છે એમાં કયા પ્રકારની જ્ઞાનની પર્યાય નો વ્યવહાર છે, અને વ્યવહાર હોવા છતાં એ જ્ઞેય લુપ્ત નથી. નિયોગ જ્ઞાનમાં જણાય છે, પણ જ્ઞેયમાં આસક્ત જ્ઞાન થતું નથી, આસક્ત થતું નથી. એટલે જ્ઞેયો જ્ઞાનમાં જણાતા આ ઈષ્ટ અને અનિષ્ટ એ કલ્પના કરતો નથી. જ્ઞેય તો જ્ઞેય છે, શું ઈષ્ટ અને શું અનિષ્ટ, એવું વિતરાગી જ્ઞાન જયારે પ્રગટ થાય, ભલે પ્રગટ ન થયું હોય તો પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવા કરવાથી પ્રગટ થઈ શકે, નિરાશ થવા જેવું નથી. જેમ હટ પ્રયોગ પણ કરવા જેવો નથી. પ્રમાદે ન રાખવો ને હટે ન કરવો, એવી રીતે શાંતિથી ધીરજથી પોતાની સાધના કરે તો પ્રાપ્ત થાય છે, પોતાની વસ્તુ છે. અને ગુરુદેવ ગુરુ થઈ ગયા છે, કઈ ઝગલા બધા આપી ગયા છે, બાર બધો એટલું સાહિત્ય બહાર પડી ગયું છે, ને એટલું સાહિત્ય બહાર પડશે કે આખી જિંદગી અધ્યયન કરે તો પણ પોતાનું આયુ પૂરું થાય, પણ સાહિત્ય પૂરું ન થાય એટલું સાહિત્ય બહાર આવી શકતો. એટલી જૈકો એટલા વ્યાખ્યાનો હજી વ્યાખ્યાનો સભાય છે. બીજો વચનામૃતનું પુસ્તક મને વાત પડશે, શ્રાવણ વર્ષી જે ભાવનગર વચનામૃત એ વિકરાંત સાહિત્ય પોતે છપાવે, વિકરાંત સાહિત્ય દુર્ગતિને જન્મ છે એટલે બધું સાહિત્ય માંથી તૂટી કાઢે, કોઈ ઘરની કલ્પના નહીં, એવા બધા આધાર સહિત જે શબ્દો બોલાવો ગુરુદેવ એની માહિતી ખરેખર તો એ જરૂર, ખરેખર તો જરૂર એ છે કે હવે એની વાણીનો કેમ પ્રચાર થાય, ઘર ઘર કેમ પહોંચે, વ્યક્તિમાં કેમ પહોંચે, કેમ સત્તું મળે, એનું અર્જન એની વિચારને આપલે, ભેગા ભેટીને બે ચાર જણા ગોષ્ઠી જ્ઞાન ગોષ્ઠી કરે, હવે બહુ એવું કરવાની જરૂર છે. નિશ્ચયપૂર્વકના વ્યવહારની વાત આચાર્ય ભગવાન ફરમાવતા ફરમાવે છે કે પોતાના જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉત્પન્ન થતો પોતાના જ્ઞાન નો સ્વભાવ પોતાને પણ જાણવું, અને પર પણ એમાં જણાય એને જાણવું, એવો પોતાના જ્ઞાન નો દિવાળી માફક સફળ પ્રકાશન છે. દીવો છે ને, દીવાનો પ્રકાશ, પ્રકાશ છે પ્રકાશ, એ દિવાળી પણ પ્રસિદ્ધ કરે અને ઘટપટ ને પણ પ્રસિદ્ધ કરે. પ્રકાશ, પ્રકાશમાં બેવડી શક્તિ છે, એ દિવાળી પ્રસિદ્ધ કરે અને ઘટપટ ને પણ પ્રસિદ્ધ. જે પદાર્થ જે સ્થિતિમાં હોય, જે પદાર્થ જે સ્થિતિને પ્રકાશે, ઘણો હતો આ ઘણો છે એમ જ પ્રકાશે, એમ અહીંયા જ્ઞાન નો સ્વભાવ સફળ પ્રકાશક હોવાથી પોતો નિંદય ને પરવેવા બે મળીને 70% પ્રમાણ આખું લઈ લીધું કે પોતાના સ્વભાવના પરિણામ મળે ઉપજતા પુદગલાદી પ્રદેવને પોતાના એકીતાના સ્વભાવ થી જાણે છે એનો સ્વભાવ કોને જાણવાનો.
શ્રદ્ધાના વ્યવહારમાં થોડુંક સમજ આવ્યું છે.
શ્રદ્ધાની પર્યાયમાં નિશ્ચયને લેવાતો હતો નથી, પણ જ્ઞાનની પ્રધાનતાથી શ્રદ્ધાની પર્યાયમાં નિશ્ચય લેવા સ્વીકારવામાં આવે છે. શ્રદ્ધાની પર્યાયમાં નિશ્ચય થયો અને શ્રદ્ધાની પર્યાયનો વ્યવહાર થયો. શ્રદ્ધાની પર્યાયનો નિશ્ચય તો એટલો જ છે કે જે શ્રીકાળી સામાન એક રૂપ ભગવાનાથમાં જે હું છું એ મેની રુચિ ને પ્રતીતિ થઈ ગઈ આત્મામાં, એ શ્રદ્ધાળુની પર્યાયનો નિશ્ચય છે. શ્રદ્ધાળુણ એની જે પર્યાય એનો જે નિશ્ચય જાણે છે તેને શ્રદ્ધાગુની પર્યાય નો વ્યવહાર કહેવામાં આવે છે. પણ એ નવ તત્વ ના ભેદ માં શ્રદ્ધાની પર્યાય તન્મય થતી નથી. જેમ શ્રદ્ધાની પર્યાય જ્ઞાયક માં તન્મય થઈને શ્રદ્ધે છે, એમ નવ તત્વ ના ભેદ માં એ શ્રદ્ધાની પર્યાય તન્મય થતી નથી, અજીવમાં તન્મય થતી નથી. માટે એને શ્રદ્ધાને નિશ્ચયપૂર્વક વ્યવહાર કહેવામાં આવે તો આટલો વ્યવહાર છે કે નવ તત્વ ભગવાને કયા છે એમ શ્રદ્ધામાં એની પર્યાયમાં છે. ખરેખર શ્રદ્ધાની પર્યાયમાં તો નિશ્ચય ને વ્યવહાર હોતા નથી, જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર હોય છે. કેમ કે એ તો પરિપૂર્ણ શુદ્ધ થઈ ગઈ પછી એમાં અપૂર્ણતા તો છે નહીં, અપૂર્ણતા હોય એમાં નિશ્ચયની વ્યવહારની વાત આવે, પણ આ તો અપૂર્ણ નથી. છતાં એ ચારિત્રમાં રાગ એટલો છે હજી તેની પ્રધાનતાથી એમ કહેવાય કે શ્રદ્ધાની પર્યાયનો નિશ્ચય શું કે ત્રિકારિત્રને શ્રદ્ધા માનતો છે. શ્રદ્ધાની પર્યાયનો વ્યવહાર શું કે સર્વત્ર ભગવાને નવ તત્વોના ભેદો કયા છે તે છે એમ શ્રદ્ધામાં જ્ઞાન દર્શન ગુણો નો વ્યવહાર થયો એવી રીતે બોલશે કે તમે વ્યવહાર ને માનતા કે આ વ્યવહાર ની વાત નથી તો શું છે?
એની
વાત છે, બાકી અજ્ઞાન ના અંશ માં નીચે નથી ને વ્યવહાર પર નથી, કાંઈ નથી, કોરે કોરું છે બધું. અરે હીરો થઈને એક વખત હું કાંઈ જાણતો નથી, અનુભવ નથી તો કાંઈ નથી, અનુભવ નથી તો કાંઈ નથી. ભલે ઇતિહાસનો ઉદાહરણ, ભલે ભલે 5 પ્રકારના તપ તત્વો જેવી હોય તો પણ આ કાંઈ નથી હો, ચારિત્ર નથી ને જ્ઞાન પણ નથી. એ ભલે શાસ્ત્ર નો પાઠી હો પણ અનુભવ નથી તો કઈ નથી, એટલો જો રાખે મનમાં તો એને અનુભવ નો અવકાશ છે. પણ હું જાણું છું કે એને આત્માનું સ્વરૂપ જાણવા દેતું નથી. એ જે અહમ થાય છે ને ઉદાહરણ નો અહમ ગર્વ અભિમાન એને એ જ્ઞાન આત્મસન્મુખ થવા દેતું નથી. એ બધ જ્ઞાન નો બધમાં પર્યાયમાં નિશ્ચય છે એ તો એનો નિશ્ચય જ્ઞાન નો વિષય પર્યાય નો નિશ્ચય દર્શન નો નિશ્ચય શ્રદ્ધા નો નિશ્ચય ચારિત્ર નો વિષય છે. સ્વીકારી દ્રવ્ય નો વિષય છે એ તો વિષય છે ધ્રુવ તો, પણ એને વિષય કરનારી જે પર્યાય છે જે સ્વાસ્થિત પર્યાય થઈ એમના નિશ્ચય અને નિશ્ચય પૂરું ન થાય, જ્ઞાન દર્શન શ્રદ્ધા અને ચારિત્ર નો પર્યાય નો પૂર્ણતા ન થાય જ્યાં સુધી એ પર્યાય ના બીજા ભાગમાં એક બીજો નિમિત્ત નૈમિત સંબંધો વ્યવહાર રહી જાય છે એ જાણે અમૃતમાં છે. કેમ કે જ્યાં સુધી યથા ક્યાં જાય તો કેવળ જ્ઞાન ન થાય, અને શુદ્ધ જ્ઞાન હોય, શુદ્ધ જ્ઞાન હોય ત્યાં સુધી નહીં હોય, કેવળ જ્ઞાન થાય પછી નહીં નથી હોતી. તો શુદ્ધ જ્ઞાન છે પૂર્ણ અપૂર્ણ દશા છે પર્યાય, તો એક પર્યાય એ પર્યાય જે સ્વતંત્ર થઈ આત્માથી જેટલો ભાગ છે તેટલો નિશ્ચય, જેટલો હજી પૂર્ણ આશ્રય નથી આવ્યો, પૂર્ણ આશ્રય નથી આવ્યો એટલે થોડો પરનો સંબંધ થાય છે, તો તે પ્રકારે તેને વ્યવહાર કહેવામાં આવે છે. ચારિત્ર ની પર્યાય ના વ્યવહાર ની વાત ચાલે છે. એવી રીતે ચારિત્ર ગુણ નો વ્યવહાર, જો આ ચારિત્ર નામનો ગુણ છે ત્રિકાળી, અને ચારિત્ર ગુણ ની પર્યાય થાય છે. એ પર્યાયમાં અવિકાર ની પર્યાય જે નિશ્ચય, અને જેટલો વિકાર છે તેટલો વ્યવહાર. ચારિત્ર ગુણ છે ત્રિકાળી, આ ચારિત્ર ગુણ ની એક સમય ની પર્યાય ની વાત છે. એ પર્યાયમાં સ્વાસ્થ્ય પિતરાગતા નિશ્ચય, અને જેટલો પરનો સંબંધ થાય એ માતા વર્તાદી નો દોષ આવી જાય, માતા વર્તાદી નો દોષ આવી જાય ગુણ નહીં, તો તેને વ્યવહાર કહેવામાં આવે છે. જયારે હિંસા ને દોષ કહેવામાં આવે ત્યારે અહિંસા ને ગુણ કહેવામાં આવે, અહિંસાને ભલે શુભ ભાવ પણ એને ગુણ કહેવામાં આવે, અને જયારે વિતરાગી પરિણામ ને અહિંસા કહેવામાં આવે ત્યારે આ પણ એક અપેક્ષા એ હિંસા થઈ ગઈ એટલે દોષ કયો, બોલો નિર્દોષ ની અપેક્ષા એને દોષ પણ કહેવાય, મળ પણ કહેવાય, ચારિત્ર નો મળ પણ બેન પણ કહેવાય. હવે તો આટલા વખતે ગુરુદેવ ને સાંભળે એટલે કઈ ઉહાપો થાય એવું નથી. પોતાના હિંસા ને હિંસા પોતાના પરિણામ માં છે, રાગ ની ઉત્પત્તિ થાય તે હિંસા, ને વિતરાગ પરિણામ ની ઉત્પત્તિ થાય તેને પરમાત્મા હિંસા કહે છે. આવી ટૂંકી હિંસા ને હિંસા ની વ્યાખ્યા છે અંદર માં ને અંદર માં ટૂંકી છે. ચારિત્ર ગુણ નો વ્યવહાર, ચારિત્ર ગુણ એટલે પર્યાય, ગુણ એટલે સ્વીકારી ગુણ નહીં, પરમ પારણામિક ભાવે જે ગુણ છે નિત્ય નિરાવર્ત ગુણ, એ ગુણ ની વાત નથી, ગુણ માં નિત્ય વ્યવહાર નહીં. એક સમય ની જે પર્યાય પ્રગટ થાય ચારિત્ર ગુણ ની, પર્યાય ને ગુણ કહેવાનો વ્યવહાર છે, પર્યાય ને ગુણ પણ કહેવાય. ચારિત્ર ગુણ નો વ્યવહાર એટલે ચારિત્ર ગુણ ની પર્યાય જે છે થોડો પરનો સંબંધ કરે છે એને વ્યવહાર કહેવામાં આવે છે. વખત થઈ ગયું.